તારીખ 15/5/1986 શ્રી નિષ્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 30.
પોતાના માર્ગમાં પહોંચવા માટે અવરોધક થાય એ પ્રકારના એ જાતિના પરિણામ કેવા કેવા હોય છે, તેમને જે ન હોવા ઘટે એમાં સત્પુરુષની ઓળખાણ અને પ્રતીતિ નહીં થવાના કારણરૂપ પરિણામમાં મુમુક્ષુતામાં પણ અપરિપક્વ વિચાર દશા છે. વળી અપરિપક્વ વિચાર દશા, પરિપક્વ વિચાર દશા અને અપરિપક્વ વિચાર દશા, એમ વિચાર દશાના બે ભેદ છે. તો પીઢ વિચાર દશા છે એટલે એકદમ ઉતાવળથી નિર્ણય બાંધે નહીં, ધીરજથી ગંભીરતાથી જે વિષયમાં નિર્ણય બાંધવો છે એની પરીક્ષા કરવા પર્યંતની જેની ક્ષમતા છે એ પરિપક્વ વિચાર દશા છે. એવી વિચાર દશા ન હોય ત્યારે જે કોઈ મુમુક્ષુને જેટલો કોઈ ઉઘાડ હોય એ ઉઘાડના પ્રમાણમાં અપરિપક્વ વિચાર દશા એ તે નિશ્ચય કરે છે. તો એ નિશ્ચય પણ અપરિપક્વ હોય છે, જેની અંદર ઓળખાણ અને પ્રતીતિ થતી નથી, અથવા થાય છે તો તે ઓઘ સંજ્ઞાએ હોય છે. તે નિશ્ચયને નિશ્ચયનું બળ હોતું નથી. અધૂરો નિશ્ચય આગળ પાછળની અનુસંધાનથી યથાર્થ નિશ્ચય થવો જોઈએ, તેના બદલે અધૂરો નિશ્ચય રહે છે. એટલે ઉપર ટપકે કરેલો નિશ્ચય હોય છે એ પણ ઓળખાણને પ્રતીતિ થવા દેતો નથી, અથવા એ અધૂરો નિશ્ચય છે, કોઈ સબળ તર્ક મળતા જ એ નિશ્ચય બદલી જાય છે, અથવા અધૂરો નિશ્ચય એટલે અધરથી અધવચ્ચેથી કરેલો નિશ્ચય છે. જેમ કે કોઈ એમ વિચારે છે કે પર્યાય ક્રમબદ્ધ છે તો પુરુષાર્થ કેવી રીતે કરવો, પુરુષાર્થ ઉડી જશે, તો એ અધૂરો વિચાર છે. પર્યાયની ક્રમબદ્ધતા વિષયમાં એ અધૂરો વિચાર છે. પૂરા વિચારથી એ વિષયને વિચારવામાં આવે તો સહજ પુરુષાર્થનું સ્વરૂપ એની અંદર સમાવિષ્ટ છે એ સમજી શકાય એવો વિષય છે. એ અપરિપક્વ વિચાર દશા અને અધૂરા નિશ્ચયને લીધે એટલું સંક્ષેપમાં એ વિષય આવ્યો છે. ને એક એક વાત ઉપર થોડો વિસ્તાર, અપરિપક્વ વિચાર દશા કોને કહેવી એનો વિસ્તાર આપ, અધૂરા નિશ્ચય નો વિસ્તાર થોડો તો આવવો જોઈએ, પણ બહુ સંક્ષેપમાં આવ્યો છે. લખા જીવને વિભ્રમ સાથે વિકલ્પ અથવા શંકા રહ્યા કરે છે. અહીંયા વિકલ્પ એટલે શંકાના અર્થમાં અપરિપક્વ વિચાર દશામાં પાકટ વિચાર નથી, પીઢ વિચાર નથી, ધીરજપૂર્વકનો વિચાર નથી, કાંઈક ઉતાવળમાં લેવાયેલો વિચાર છે, કાચો વિચાર છે એવો પ્રકાર છે. વિષયને સારી પડખેથી બરાબર ધીરજથી ગંભીરતાથી વિચારીને નિશ્ચય કરવામાં આવે છે. તે વિષય પોતે પરિપક્વ વિચારથી થયેલો નિશ્ચય કહેવો જોઈએ. નહીંતર પરિપક્વનો અર્થ એ છે સારી રીતે પાકેલો, જેમ કોઈ ફળ વૃક્ષ ઉપર પાકે છે, કોઈ પરિપક્વ અવસ્થામાં ઉત્પન્ન થયેલું ફળ છે, કાચું તોડવામાં આવે છે ને પછી પાકે છે, અથવા ઓછું વધતું પાકેલું હોય તોડવામાં આવે છે તો અપરિપક્વ દશા કહેવાય છે ને ફળને. એવું અહીંયા નિશ્ચયના વિષયમાં છે કે આ સત્પુરુષ છે, મારું હિત થવાનું આ પરમ નિમિત્ત છે, એવો નિશ્ચય એને એ વિષયની અંદર પરિપક્વ દશાએ જો આવે તો એને ગડબડ થતી નથી. નહીતર ઉદયની વિચિત્રતાઓ એવી છે કે જ્ઞાનીનો નિશ્ચય થયો હોય તો પણ અપરિપક્વ દશાને લીધે એ નિશ્ચયની અંદર એને શંકા ઉત્પન્ન થાય, અંદેશો ઉત્પન્ન થાય કે આ જ્ઞાની છે ને એને આવો કેમ વિચાર આવ્યો, આવી વાત કેમ કહી, એવો શંકા પડે. જેમ કે શ્રીમદજીના સુભાષભાઈને અને ડુંગરભાઈને લખ્યું છે, એમણે પૂછાયું કે ઘણા વખતે આપના સમાગમનો વિયોગ રહ્યા કરે અને ભાવના વારંવાર થયા કરે છે સત્સમાગમને, તેથી આપની આજ્ઞા હોય તો અમે મુંબઈ આવીએ. એમને કહ્યું કે આપ ક્યારે ધંધા વેપારમાંથી મુક્ત થઈને નિવૃત્તિ ક્ષેત્રમાં આવો છો અથવા આ બાજુ આવો છો સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડ, પણ અમે ત્યાં આવીએ. તો એમણે ના લખ્યું છે કે જે પુરુષની વિચારધારા, એવો શબ્દ વાપર્યો છે, જે પુરુષની વિચારધારા પરિપૂર્ણ વિતરાગતાની છે, એમ પૂર્ણતાનું લક્ષ્ય છે ને, જે પૂર્ણતાનું છે, જે પુરુષની વિચારધારા પરિપૂર્ણ વિચારતા પરિપૂર્ણ વિતરાગતાની છે, તે જ પુરુષને સાંસારિક પ્રવૃત્તિમાં જોતા અથવા સાંસારિક પ્રવૃત્તિમાં પ્રવર્તમાન જે મોહ છે એ સહિતની દશામાં જોતા રખે તમને અંદેશાનો હેતુ થાય કે આમાં પૂર્ણ વિતરાગતાની વાતને આમાં ભેળ કેમ ખાય છે, તેથી તમને અહીંયા આવવાની આજ્ઞા નથી. તો બહુ ઉત્કૃષ્ટ પાત્ર હતા, પણ એમને એમના નિર્મળ જ્ઞાનમાં એ જણાયું છે કે આ સત્સમાગમના લાભને અર્થે અહીંયા આવતા લાભની જગ્યાએ કદાચ નુકસાન પહોંચે એમને, એના કરતાં નિવૃત્તિ ક્ષેત્રે સત્સમાગમ થાય છે વધારે. છતાંય કે વિખ્યાત વ્યવસ્થામાં આ સંભાવના છે, એટલી સંભાવના તો એમ તો ઘણો પરિચય હતો, એટલે એ ખ્યાલ હશે એમને કે આમની વિચારદશામાં આ પડખેથી કચાશ રહી છે, એવો પણ ખ્યાલ ગયો હોય. બહુ સૂક્ષ્મ વિષય પર એ વિષયનું જ્ઞાન ઘણું સૂક્ષ્મ હતું, સ્પષ્ટ ના હતું. અહીંયા આવવાની આજ્ઞા નથી, મારી પ્રવૃત્તિ જોઈને તમને અંદેશાનો હેતુ થવા થશે, સ્પષ્ટ જ લખ્યું. ગજુ કેટલું સામાન્ય મુમુક્ષુનું તો કાંઈ ગજુ નથી. બહુ તૈયારી, આ વિષયની કેટલી તૈયારી હોય ત્યારે સત્પુરુષની ઓળખાણ થાય છે, કેમ કે આ ઓળખાણ એમને એવી લીધી છે કે જો ખરેખર સત્પુરુષની ઓળખાણ થાય તો જે દશાને સત્પુરુષ પ્રાપ્ત થયા છે તે દશાને અવશ્ય ઓળખાણ કરવા વાળો જીવ પ્રાપ્ત થાય જ. આપણે સિદ્ધાંત યાદ નથી, ચાર આસપાસ પત્ર છે. ચારસો 67 માટે ખૂબ આકર્ષક કાર્ય અપૂર્ણ પત્ર છે. 467 અનાદિકાળથી વિપર્ય બુદ્ધિ હોવાથી અને કેટલી જ્ઞાની પુરુષની ચેષ્ટા અજ્ઞાની પુરુષના જેવી જ દેખાતી હોવાથી જ્ઞાની પુરુષને વિશે વિભ્રમ બુદ્ધિ થઈ આવે છે. અથવા જીવથી જ્ઞાની પુરુષ પ્રત્યે તે ચેષ્ટાનો વિકલ્પ આવ્યા કરે છે કે આવી ચેષ્ટા કેમ થઈ, આવી પ્રવૃત્તિ કેમ થઈ, આવું તો અજ્ઞાનીને હોય છે, જ્ઞાનીને કેમ આવું છે. બીજી બાજુઓથી જ્ઞાની પુરુષનો જો યથાર્થ નિશ્ચય થયો હોય તો કોઈ વિકલ્પને ઉત્પન્ન કરવાવાળી એવી જ્ઞાનીની ઉન્મત્ત આદિ ભાવવાળી ચેષ્ટા પ્રત્યક્ષ દિશામાં આવે તો પણ બીજી બાજુના નિશ્ચયના બળને લીધે તે ચેષ્ટા અવિકલ્પપણાને ભજે છે. અથવા જ્ઞાની પુરુષની ચેષ્ટાનું કોઈ અગમ્યપણું જ એવું છે, ગુડ વિષય છે આ, કે અધૂરી અવસ્થા એ કે અધૂરા નિશ્ચય, જો આ શબ્દ એમણે અધૂરો નિશ્ચય, અધૂરી અવસ્થા એટલે અપરિપક અવસ્થા, કે અધૂરા નિશ્ચય જીવને વિભ્રમ તથા વિકલ્પનું કારણ થાય છે. પણ વાસ્તવ્યપણે જો વિભ્રમ શબ્દ એવા કરો છો, વિભ્રમ અને વિકલ્પ એ શબ્દ લીધો છે, વિક્રમ વિભ્રમ અને વિકલ્પનું કારણ થાય છે. પણ વાસ્તવ્યપણે તથા પૂરા નિશ્ચયે તે વિભ્રમ અને વિકલ્પ ઉત્પન્ન થવા યોગ્ય નથી. માટે આ જીવનો અધૂરો જ્ઞાની પુરુષ પ્રત્યેનો નિશ્ચય છે એ જ આ જીવનો દોષ છે. શું કહ્યું? જ્ઞાની પુરુષને ઓળખે નહીં, નિશ્ચય ન કરી શકે કે આ જ્ઞાની છે, એનો તો કોઈ ક્લાસ નથી. પણ નિશ્ચય કરે એમાં અધૂરો નિશ્ચય કરે તો એ આ જીવનો દોષ છે. એમ એ દોષમાં લીધો, નિશ્ચય થયો પણ અધૂરો નિશ્ચય થયો તે દોષ છે. એમના માટે એમણે એવું કીધું કે કોઈ એવી ચેષ્ટા હોય કે જે અજ્ઞાનીની હોય, એવી ચેષ્ટા અજ્ઞાની વિશે થાય, જેમ કે કોઈ શરીરની એવી માંદગી આવી અને એ માનગીને લઈને કોઈ ઉન્મત્ત આદિ ભાવવાળી, ઉન્મત્ત પ્રકારના ભાવવાળી ચેષ્ટા થાય. જ્ઞાનીને કેમ આવું થતું હશે? એવી ભરતી એમ આત્મા ફરતી એમ. જેમ કે ગુરુજીનો દેહાંત થયો ત્યારે ગળામાંથી મોટો અવાજ આવતો હતો, અને એ વાત કેવો કે જે આ બકરા જોરથી આમ બે કરીને એકદમ ભયથી મોટા મોટા અવાજ કરે, બકરાના ગળામાંથી જોરથી અવાજ આવે, જેમ કોઈ કૂતરો મારતો હોય કે બીજા પ્રાણી મારતા હોય, તેને એવી જાતનો વિચિત્ર અવાજ નીકળતો. એ પહેલાં એમણે શાંતિથી કહ્યું કે હું મારા સ્વરૂપમાં એમ થાય, સ્પષ્ટ ભાનમાં હતા કે હવે હું મારા સ્વરૂપમાં લીન થાઉં, મારો કોઈ વિકલ્પ કરશો નહીં, હું મારા સ્વરૂપમાં લીન થાઉં. પછી શરીરની રોગિષ્ટ અવસ્થાને લઈને શરીરની અવસ્થામાં એવો પ્રકાર ઉપજ્યો કે શ્વાસ ચાલતા ચાલતા ગળામાંથી બકરો કોઈ મોટો બોલતો એવો જોર જોર થવા લાગ્યો. એવું એક જીવનાર ભાઈએ, કોઈ વૃદ્ધ માણસ હતા, ગુરુદેવની પાસે વાત કરતા હતા, કુદરતી મારી ઉપસ્થિતિ, સાંજે આ કર્યા પછી બહાર લોબીના બાર લોબીમાં બેસતા હતા એ બાકડા ઉપર પાક ઉપર. આમ થયું તો જ્ઞાની કેવી રીતે હોય છે, શંકા કરી હતી મને. ગુરુદેવે સ્પષ્ટ કહ્યું કે તમારો વિષય નથી, તમારું એ કામ નથી, એ સમજવામાં તમારું કોઈ જરૂર નથી, બહુ સ્પષ્ટ કરી દીધું. એ કોઈ પ્રકાર ઉત્પન્ન થાય તો જેને યથાર્થ નિશ્ચય થયો હોય તો આવા વિકલ્પને ઉત્પન્ન કરવા વાળી નિવિધભૂત કોઈ જ્ઞાનીની ચેષ્ટા જોવામાં આવે તો પણ બીજી બાજુના નિશ્ચય બળના બળને લીધે એને એમની અંતરંગ પરિણતિને જોઈ છે અને અંતરંગ પરિણતિને બતાવનાર અને અંતરંગ સ્વરૂપને બતાવનાર, મૂળ સ્વરૂપને બતાવનાર એમના ચૈતન્યની ચેષ્ટાવાળા જે ભાવોનું દર્શન કર્યું છે, એનો જે નિશ્ચય અને એનો જે બળ છે એ બળને લઈને પેલી જે ચેષ્ટા જોઈ છે ઉન્મતાની, એની શંકા ઉત્પન્ન નથી થતી એવું બને છે. પણ એવું ક્યારે બને કે એની અંતરંગ દશા, એની મૂળ પરિણતિ એને દેખાણી હોય તો. જો મૂળ પરિણતિ ન દેખાણી હોય તો બહારના ત્યાગ વૈરાગથી કોઈ નિર્ણય કર્યો હોય, કોઈ શાસ્ત્ર જ્ઞાનથી નિર્ણય કર્યો હોય, અથવા ઘણા વિદ્વાનો અને ઘણા સમજદાર માણસો સમાજની અંદર જ્ઞાની તરીકે સ્વીકારે છે અને પોતાને પણ કેટલીક વાતો એનું સમર્થન કરે એવી સમજાય છે કે અનેક બુદ્ધિમાન અને વિદ્વાનોએ જ્ઞાની પુરુષ તરીકે આમને સંમત કર્યા છે એ ઠીક લાગે છે, કેમ કે મને પણ પરિચય કરતા કેટલીક વાતો એના સમર્થનની અંદર દેખાઈ આવે છે, તો એ બધો અધૂરો નિશ્ચય છે, કોઈ પાકો નિશ્ચય. હજારો માણસો માને છે, મોટો સમાજ માને છે, એની અંદર મોટા સમાજમાં અનેક વિદ્વાનો, અનેક જાતના આ વિષયના જાણકાર માણસો પણ છે જે સ્વીકારે છે. મને પણ સાંભળતા અને વિચારતા અને વાતચીત કરતા જે બીજા લોકોએ સ્વીકાર્યું છે એનું સમર્થન મળે એવું જ લાગે છે, એવું લાગે છે ત્યાં સુધી એ નિશ્ચય પાકો હોતો નથી. કેમ કે જ્ઞાની પુરુષની બે દશા છે, એક એની મૂળ અંતરંગ દશા અને બીજી એની ઉત્તર બહારની, ઉત્તર દશા એટલે બહારની વ્યવહારિક ઉદયમાન સ્થિતિ. તો એ ઉદયમાન સ્થિતિ તો શંકાને વિભ્રમનું કારણ થાય એવી જ હોય છે. અનંતકાળમાં જ્ઞાની પુરુષ નહીં ઓળખાવા પાછળ પણ આ એક ચોક્કસ પરિસ્થિતિ રહી છે કે જે પરિસ્થિતિને વર્ષ નિશ્ચય યથાર્થ થયો નથી. એક તો એ પરિસ્થિતિ નિમિત્તભૂત છે અને પોતાની અધૂરા નિશ્ચયવાળી સ્થિતિ, અપરિપક્વ વિચાર દશા એ પણ એની અંદર એટલી જ કારણભૂત છે, જેને અહીંયા દોષ કહેવામાં આવ્યો છે.
બીજો કોઈ માર્ગ
બીજો કોઈ માર્ગ નથી, બીજો કોઈ માર્ગ નથી. હા, એટલે જ કોક જ ઓળખે છે અને કોક જ પામે છે, એનું કારણ પણ એ છે. એના પેરેગ્રાફમાં એટલી ચર્ચા કરી છે. જ્ઞાની પુરુષ બધી રીતે અજ્ઞાની પુરુષથી ચેષ્ટા પણ સરખા હોય નહીં, બધી રીતે ન હોય, ક્યાંક એવું હોય, અને જો હોય તો પછી જ્ઞાની નથી એવો નિશ્ચય કરવો તે યથાર્થ કારણ છે. તથાપિ જ્ઞાની અને અજ્ઞાની પુરુષમાં કોઈ એવા વિલક્ષણ કારણોનો ભેદ છે કે જેથી જ્ઞાનીનો અજ્ઞાનીનું એક પણ કોઈ પણ પ્રકારે થાય નહીં. અજ્ઞાની છતાં જ્ઞાનીનું સ્વરૂપ જે જે મનાવતો હોય તે વિલક્ષણ વિલક્ષણપણા દ્વારા એ નિશ્ચયમાં આવે છે. માટે જ્ઞાની પુરુષનું જે વિલક્ષણપણું છે તેનો પ્રથમ નિશ્ચય વિચારવા યોગ્ય છે. અને જો તેવા વિલક્ષણ કારણનું સ્વરૂપ જાણી જ્ઞાનીનો નિશ્ચય થાય છે તો પછી અજ્ઞાની જેવી પછી જે જે જ્ઞાની પુરુષની ચેષ્ટા જોવામાં આવે છે તેને વિશે નિર્વિકલ્પ પણ પ્રાપ્ત હોય છે. વિકલ્પ જ નહીં, નિર્વિકલ્પ થઈ જાય છે, પછી એને વિકલ્પ ઉઠતો જ નથી. એનો કોઈ ચર્ચા નથી કરી, પણ એક પત્ર ને પત્ર નથી મળતો, એ પત્ર શોધતો તો ના મળી ગયો. એમાં મૂળ દશા અને ઉત્તર દશાની ચર્ચા એમને કરી છે. એમાં રમેશભાઈ સાથે થોડો પત્ર વ્યવહાર ચાલ્યો ત્યારે પત્રાંકનો થોડો ખ્યાલ હતો, 470 આસપાસના પત્રો છે. સારી ચર્ચા કરી જોઈ છું. ઓળખાણ અને પ્રતીતિ સહિતની જે ઓળખાણ છે પછી એને વિકલ્પ ઉત્પન્ન થવું, એ નિર્વિકલ્પ થઈ જાય છે. અથવા કોઈ નથી કહેતા કે ભાઈ આ ભાઈને અમે સાંગોપાંગ જાણીએ છીએ, તો સાંગોપાંગ જાણીએ છીએ એનો અર્થ એ છે કે એના વિશે અમને કોઈ બીજો વિચાર આવવાનો પ્રશ્ન થયો. એવી પણ ઓળખાણ, નજીકની ગાઢ ઓળખાણ હોય છે ને, તો કોઈ એના વિશે કોઈ પણ વાત આવે તો ભાઈ એ વાત અમે સ્વીકારી જ ન શકીએ, કેમ કે અમારી જે ઓળખાણ ને પ્રતીતિ છે એમાં કોઈ આ વાતનો મેળ ખાતો નથી. એવી રીતે હા, નિશંકપણે, કાંઈ શંકા નથી.
હા,
એમાં વિલક્ષણ પણ ઓળખી લે છે, મુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે, એમાં એ વાત છે કે એને વિલક્ષણ પણ છે એની નજરમાં આવી ગયું છે, પછી એને શંકા રહેતી નથી, નિશંક થઈ જાય છે. એવી જે સ્થિતિ મુમુક્ષુની થઈ તેને મોક્ષ માર્ગની પ્રાપ્તિનું અનન્ય કારણ છે. એટલે આ પ્રકરણમાં એ વિશે નીકળશે. આ શંકા વગેરે રહ્યા કરે અને તેથી તેને સત્પુરુષની ઓળખાણ અને પ્રતીતિ થતી નથી, આ પણ જીવનો એવો દોષ છે કે જેને લીધે જ્ઞાનીના વચનમાં રહેલા ગંભીર આશયથી તે જીવ વંચિત રહી જાય છે. આ શંકાને કારણે જે મર્મ છે, માર્ગનો જે મર્મ છે, કેમ અંતર્મુખ થવું, અંતર્મુખ થવું તે માર્ગ છે, અને કેમ અંતર્મુખ થવું એવો જે માર્ગનો મર્મ છે, એનાથી જીવ વંચિત રહી જાય છે. એમ કે શંકા ઉત્પન્ન થાય એટલે અભક્તિના પરિણામ ઉત્પન્ન થયા વિના રહે નહીં. જેમ કોઈ એમ કહે છે ને કે અહીંયા આ જ્ઞાનીની ભૂલ થઈ, અહીંયા આ જ્ઞાનીની ભૂલ થઈ, એમ ઘણા વિચારે છે ને, એવું પણ ચાલે છે. જો આમ કેમ લખું, ગુરુ રહ્યા છે તો મસ્ત પણ વિનય કરે ભગવાન, ભૂલ થઈ કે ન થઈ, પછી હવે અહીંયા આમ થઈ તો આવી ભૂલ થઈ કે ન થઈ, તો કહે છે કે જ્યાં જેની ઓળખાણને પ્રતીતિ થતાં પરાભક્તિ ઉત્પન્ન થાય, પરાભક્તિ એટલે છેવટની હદની ભક્તિ, પરાકાષ્ઠા, ભક્તિની પરાકાષ્ઠા ઉત્પન્ન થાય, એ સ્થિતિ ઓળખાણ લાવે છે, પ્રતીતિ લાવે છે, એને અને આ શંકાથી અભક્તિ ઉત્પન્ન થાય એને ઉત્તર દક્ષિણનું છેટું છે. યોગક્ષમની કોઈ ભૂલ જોવે કે ચારિત્ર દોષને લઈને એની મુખ્યતા થાય ત્યારે નિયમથી અભક્તિના પરિણામ થયા વિના રહે નહીં. જે સામાન્ય ભક્તિને પણ અહીંયા વંચના બુદ્ધિ કહી દીધી છે, આગળ પ્રકરણ ચાલે ગયું 22મા પાને, એને જોઈએ એવા પ્રમાણમાં એવી માત્રામાં ભક્તિ નથી, કેમ કે ઓળખાણ નથી, ઓળખાણ તો આવ્યા વિના રહે નહીં, તો એ પણ દોષમાં લીધું તો જેને અભક્તિ થાય એનો દોષ કેટલો. એ તો ક્યાં ઉત્તર દક્ષિણનો વિષય છે. એટલે આ પ્રકારના દોષને લીધે જ્ઞાનીના વચનમાં રહેલા ગંભીર આશયથી તે જીવ વંચિત થઈ જાય છે. ભલે તે માત્ર ઉપલક વૃત્તિએ શ્રવણ કરે છે પણ કાંઈ કાર્યકારી થતું નથી. ઉપલકપણે એ શ્રવણ કરે જ્ઞાનીને, પણ એ શ્રવણ એને કોઈ રીતે કાર્યકારી થતું નથી અથવા હિતમાં નિમિત્ત પડતું નથી. એ શ્રવણથી પોતે પોતાના આત્માની દશામાં વિકાસ સાધી શકતો નથી, અથવા ટૂંકામાં એ સ્વભાવ સમીપ જઈ શકતો નથી, પોતાના સ્વભાવ સમીપે જઈ શકતો નથી, વિતરાગ ભાવ પ્રત્યે આગળ વધી શકતો નથી. હવે અહીંથી અભિનિવેશનું પ્રકરણ છે. હા, પરાભક્તિ છે એ નિશ્ચયથી ઉત્પન્ન થયેલી ભક્તિ છે, યથાર્થ નિર્ણયથી એને પ્રતીતિથી ઉત્પન્ન થયેલી ભક્તિ છે. તેથી એ ભક્તિનું બળ એટલું છે કે એને બીજી કોઈ ચેષ્ટા દેખાય અજ્ઞાની જેવી તો એને શંકા કે વિકલ્પ કે વિભ્રમ કાંઈ ઉત્પન્ન થાય નહીં, એટલું બળ છે કે એનો વિપર્યાસને ટાળે છે. બીજી રીતે વિચારીએ તો એવી શંકા, એવો વિભ્રમ અને એવો વિકલ્પ થાય છે એની પાછળ જ્ઞાનનો, સમજણનો વિપર્યાસ કામ કરે છે, અને એની પાછળ દર્શન મોહ ની તીવ્રતા પણ કામ કરે છે. તો અહિયાં જેને ઓળખાણ થી પરાભક્તિ થઈ છે એને જ્ઞાન નો એટલો વિપર્યાસ પણ ટળ્યો છે, એટલો દર્શન નો પણ મંદ થઈ ગયો છે એકદમ, કે જેના ફળમાં પરાભક્તિ વર્તે છે, ઉત્કૃષ્ટ ભક્તિ વર્તે છે. એટલે ઉત્કૃષ્ટ ભક્તિ એ એક ચિહ્ન છે, બાહ્ય ચિહ્ન છે, કે જે એના દર્શનોની મંદતાને પણ પ્રદર્શિત કરે છે અને એની ભૂમિકાના જ્ઞાનને અને સમજણના અવિપરીતપણાને પણ પ્રદર્શિત કરે છે. એ એક એવું ચિહ્ન છે કે જે સમજી શકાય છે ત્યાંથી, નહીંતર સમજી ન શકાય. જ્ઞાનનો વિપર્યાસ સમજવો એટલો સહેલો નથી અને દર્શનોની તીવ્રતા મંદતાને સમજવી પણ એટલી સહેલી નથી. કાર્યક્રમોની તીવ્રતા મંદતા સમજાઈ જાય, દર્શનોની તીવ્રતા મંદતા જીને ન સમજાય, પણ એ અહીંથી સમજાય છે. આ વ્યક્ત ચિહ્ન છે. વળી વિપરીત અભિનિવેશનો અભિનિવેશ છે એ અભિપ્રાય પૂર્વક ચાલતો જીવનો એક માન કસાયને ની પ્રકૃતિને સાથે વર્તતો ભાવ છે એને અહીંયા અભિનિવેશ કહે છે. અભિપ્રાયપૂર્વક માન થવું એ અભિનિવેશ કહે છે. અને વિપરીત અભિનિવેશ એટલે પોતાના સ્વભાવથી દૂર લઈ જાય છે એ પ્રકાર. સામાન્ય રીતે માનનો દોષ હોય છે સંસારી જીવમાં, મુમુક્ષુ હોય તો મુમુક્ષુને અને જ્ઞાની હોય તો પણ એને ચારિત્રનો થોડો દોષનો સંભાવ છે. ત્યાં અનંતાનુબંધીનો ગયો છે ક્રોધમાન માયા લોક, પણ પ્રત્યાખ્યાન વર્ણીના રહ્યા છે, પ્રત્યાખ્યાન વર્ણીના રહ્યા છે, સુંદરના રહ્યા છે, તો એમાં પણ માનની પ્રકૃતિ છે, ચોકડી ચારે છે ક્રોધમાન માયા લોક. પણ વિપરીત અભિનિવેશ છે એ અનંતાનુબંધીને સૂચવે છે. અનંતાનુબંધીનું ત્યાં માન છે એમ બતાવું છે. વિપરીત અભિનિવેશનો જ્યાં સુધી સદ્ભાવ રહે છે ત્યાં સુધી મિથ્યાત્વનો નાશ થતો નથી, અથવા ત્યાં સુધી મિથ્યાત્વ છૂટી શકતું નથી, મિથ્યાત્વ છૂટતું નથી ત્યાં સુધી. આ અભિનિવેશના બે પ્રકાર છે, લૌકિક અભિનિવેશ અને શાસ્ત્રીય અભિનિવેશ. એટલે કે લોક સંબંધીનો અભિનિવેશ અને શાસ્ત્ર જ્ઞાન સંબંધિત અભિનિવેશ એમ બે પ્રકાર છે. મુમુક્ષુ જીવે પોતાની સર્વશક્તિથી એક લક્ષ રાખીને આ દોષ ટાળવો ઘટે છે, કેમ કે તે મિથ્યાત્વનો સાધક છે અને સમ્યક્ત્વનો બાધક છે. આ દોષ સમ્યક્ત્વનો બાધક થતો હોવાથી, સમ્યક્ત્વ ઉત્પન્ન થવામાં એ અવરોધક અને પ્રતિબંધક હોવાથી, પોતાની પૂરી તાકાતથી, સર્વશક્તિથી એટલે પોતાની પૂરી તાકાતથી એક લક્ષ રાખીને, એ બાજુનો બરાબર લક્ષ રાખીને, ચોકસાઈ ભરેલો લક્ષ રાખીને આ દોષ ટાળવો ઘટે છે, અથવા આ દોષ એને ન ઉત્પન્ન થાય એનો એની પાસે બરાબર જાગૃતિવાળો કોઈ ભાવ મુમુક્ષુતામાં હોવો જોઈએ, તો મુમુક્ષુતા ટકે કે રહે, નહીંતર મુમુક્ષુતા રહેવી મુશ્કેલ છે. એ પરિસ્થિતિ ત્યાં ઉત્પન્ન થાય છે. હવે પહેલા લૌકિક અભિનિવેશ લીધો છે. લૌકિક અભિનિવેશ એટલે ધનનો લોભ અર્થાત તૃષ્ણા. પહેલો વિષય એ છે, સામાન્ય રીતે આ પ્રકાર ઉત્પન્ન થાય છે કે જેમ જગત આખાની દોડ ધન પાછળ છે, અથવા સંસારી જીવ ધનાર્થી છે, મોક્ષાર્થી નથી તે ધનાર્થી છે, અને એની તૃષ્ણાનો કોઈ અંત નથી, માપ નથી, એમાં લૌકિક અભિનિવેશ એ રીતે રહેલો છે કે એવી રીતે ઊંધું સમજી ગયો છે જીવ, કે પૈસા હોય એને લોકો સ્થાન આપે છે, પૈસા હોય એની જગતમાં ગણતરી છે, માટે પૈસા તો બરાબર મેળવવા જોઈએ. અને પૈસાની જે ધનની જે તૃષ્ણા છે એ તૃષ્ણા એની શાંત થતી નથી. આત્મહિત માટે આ પ્રકારને લોકોની નજરમાં ઠીક દેખાવું, કઈ સ્થાનવાળું દેખાવું, ચેતવાનો વિસ્તાર છે થોડો આ વિષયમાં, તો એટલે કે વિસ્તાર લઈશું તો એ માત્ર ધનનો લોભ કે તૃષ્ણા નથી, પણ લૌકિક અભિનિવેશ વશ છે. સામાન્ય રીતે બીજે બહુ એને દેખાડ કરવાનો નથી હોતો, ભાઈ અમેરિકાવાળા પણ જાણે કે હું મારી પાસે ધન છે, પણ મારી નાત જાત અથવા મારું સર્કલ છે એમાં તો મને કોઈ બરાબર જાણે કે ભાઈ આ પણ એક સ્થિતિ સારી, આર્થિક સ્થિતિ જેની સારી છે એવી આ વ્યક્તિ છે, એમ લોકોની નજર સાથે તૃષ્ણા દોડતી હોય. તૃષ્ણાનો ભાવ અને ધનનો લોભ લોકોની નજરની સાથે જોડાયેલો રહેતો હોય તો એ લૌકિક અભિનિવેશ સહિતનો લોભ અને તૃષ્ણા છે. કેટલાક એવા હોય છે કે જેને લોકની સાથે સંબંધ નથી હોતો, પણ એક આંતરિક તૃષ્ણાને લોભ હોય છે, ભાઈ લોકો મને ભલે ને ગરીબ સમજે, પણ આપણે તો એકલો ધન ભેગું કરવા સિવાય બીજો કોઈ અમારે પ્રકાર નથી, તો એમાં એટલો લૌકિક અભિનિવેશનો પ્રકાર સાથે નથી ઉત્પન્ન થયો, એ એકલો લોભ છે. પછી એને તોડવા માટે તો એથી વિરુદ્ધ ભાવમાં જવું જ પડે, પણ લૌકિક અભિનિવેશ છે એ જરા વધારે આત્માના માર્ગમાં અવરોધક છે. એક કસાય તો છે, પણ એની સાથે અભિનિવેશનું, લૌકિક અભિનિવેશનું ઝેર પણ છે, એવો વિષય છે. એ ઉપરાંત દેહ સંબંધી અભિમાન, કુળ જાતિ વગેરે સંબંધી મોહ અથવા મમત્વ અથવા માન, તેમજ આ લોકમાં જે જે વાતો કે વસ્તુઓ મોટાઈના સાધનો ગણાય છે, જેને લઈને મોટાઈ મળતી હોય, પછી એ વસ્તુને એ વાતને એ પ્રસંગને લઈને એની મોટાઈ હોય, અને એમ એ મોટાઈનું એને જે કાંઈ અભિપ્રાય રહ્યા કરતો હોય કે આવી મોટાઈ મારી બરાબર જળવાઈ રહે, એ લૌકિક અભિનિવેશ. કેમ કે લોકોની નજરમાં એને માનો કે કોઈ કોઈને કોઈ કળા હસ્તગત છે, એને લઈને એને જગતમાં મોટાઈ મળે છે, તો લોકોની નજર સાથે જો એ કશાય માનનો સંકળાયેલો હોય તો એ લૌકિક અભિનિવેશ સહિત છે, એ છૂટવો મુશ્કેલ છે. સામાન્ય માન થયું હોય તો છૂટી શકે, લૌકિક અભિનિવેશ પૂર્વક જે માન થયું હોય એ છૂટવું મુશ્કેલ છે, એ જરા તકલીફ પડે એવો વિષય છે. એ પરિણામ એટલા ચીકણા રસ્તે થાય છે કે એ જલ્દી એ પરિણામ છોડ્યા છૂટતા નથી. શું કહે છે, મેં કેટલાક મુદ્દાઓ લીધા છે આની અંદર, જે જે વાતો કે વસ્તુઓ એના મુદ્દા લીધા છે કે જેમાં ધાર્મિક સમાજ અને સંપ્રદાયમાં મોટાઈનું કારણ ગણાય છે, આ સમાજમાં મારું આ સ્થાન છે, મને લોકો ધર્મી જાણે છે, મને લોકો આત્માર્થી સમજે છે, મને લોકો રુચિ ધર્મની રુચિવાળો ગણે છે, મને લોકો ઘણું જ્ઞાન સંપાદિત છે મને એવો લોકો ગણે છે, મારી સમજણ ઘણી લોકો આંકે છે, એમ લોકોની નજરમાં જે વસ્તુને વાત મોટાઈ વાળી દેખાય છે એ લૌકિક અભિનિવેશ સાથે સંબંધ ધરાવે છે, અને એ ઝેર છે, બહુ મોટું ઝેર છે. આત્માના આનંદ અમૃતને પામવા માટે બહુ મોટું ઝેર છે, પ્રતિપક્ષમાં રહેલો વિષય છે. અથવા જ્યાં સુધી એ દ્રષ્ટિકોણ જીવ છોડતો નથી, એવી મોટાઈનો દ્રષ્ટિકોણ જેમને છૂટતો નથી, ત્યાં સુધી જ્ઞાનીની વાત છે, જ્ઞાની જે કહેવા ધારે છે અથવા જ્ઞાનીની કથન, જ્ઞાનીના કહેવા પાછળ જે પારમાર્થિક દ્રષ્ટિકોણ છે એ દ્રષ્ટિકોણને સમજી ન શકે. આ દ્રષ્ટિકોણ ઊભો છે ત્યાં સુધી પેલા દ્રષ્ટિકોણને પકડી ન શકે, ભલે ગમે તેટલો સુરક્ષણ હોય તો પણ. જેમાં ધાર્મિક સમાજ સંપ્રદાયમાં મોટાઈનું કારણ ગણાય છે તેવા લોકોને માનીએ એવું શ્રદ્ધાવાન પણ અમારી ધર્મની શ્રદ્ધા ગણી છે. લોકો માન્ય કરે છે અમારી ધર્મની શ્રદ્ધા, તો લોકોને અમારા પ્રત્યે શ્રદ્ધા છે કે અમે ધર્મી છીએ, અમને ધર્મની ઘણી લાગણી છે, ઘણી ધર્મની ભાવના છે, ઘણી અમારી ધર્મની અર્પણતા છે, એવી અમારા પ્રત્યે લોકોને શ્રદ્ધા છે, એવા અમે ઘણા કાર્યો કર્યા છે, એ લૌકિક અભિષમાં જાય છે. એ જ્ઞાનીના દ્રષ્ટિકોણને સમજવાને માટે યોગ્ય નથી, એને સમજાતું નથી જ્ઞાનીનો દ્રષ્ટિકોણ, એ પરિસ્થિતિ આવે છે. તેવા લોકોને એટલે ધાર્મિક સમાજને માન્ય એવું શ્રદ્ધાવાન પણ, એને લોકમાન્ય શ્રદ્ધાવાન પણ, શ્રીમદજી એવી ભાષા વાપરી છે, લોકમાન્ય શ્રદ્ધાવાન પણ, લૌકિક લોક દ્રષ્ટિએ મહત્વ લાગે તેવું વિચિક્ષણ પણ. એ તો ઘણા હોશિયાર ને ઘણા વિચિક્ષણ છે, એમની બુદ્ધિ ઘણી છે, ઘણું સમજી શકે છે, ઘણું યાદ રાખી શકે છે, અનેક પ્રકારે જે વિચિક્ષણ પણ છે, લોકની દ્રષ્ટિએ મહત્વ લાગે તેવું વિચિક્ષણ પણ, શોભાયમાન બાહ્ય વ્યક્તિત્વ, એનું વ્યક્તિત્વ પણ આટલું શોભાવાળું છે, આમ છે તેમ છે, એવો દેખાવ છે, એવી ચેષ્ટા છે, એવી ભાષા છે, એવી છટા છે, શું એ વગેરે, શોભાયમાન બાહ્ય વ્યક્તિત્વ, શોભાયમાન ગ્રહ આદિ પરિગ્રહ, બધું ઘરે આવે એટલે એમ લાગે છાપ પડે લોકોને ઘરમાં આવતા નથી, ઘરની ગોઠવણી છે, ઘરનું ફર્નિચર છે, ઘરની સુશોભિતતા છે, સ્વચ્છતા છે, ફલાણું છે, લોકોની નજર સાથે એમાં સંકળાવીને એ લોકોને છાપ પડશે. એ વગેરેમાં મહાત્મા બુદ્ધિ, એની જે મહત્તા બુદ્ધિ, તે લૌકિક અભિનિવેશ છે, આ લૌકિક અભિનિવેશ છે, અને તે પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ છે. આવી આવા પ્રકારના પરિણામ થવા, તે આત્માને મારવા માટે ઝેરનું, પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ છે. એ માણસ ઘરમાં ઢેટ ગુરોળીથી બીએ છે કે કાંઈક દૂધનું તપેલની ખુલ્લું, તપેલું ખુલ્લું રીણું છે ને, દિવાલ ઉપર ને છત ઉપર ફરતી હોય ને કાંઈક, એનું ઝેર ઝેર છે કે નહીં એની ખબર નથી, પણ ઝેરથી કેટલું ડર છે. ઘણા એમ કહે છે કે ઝેરી પ્રાણી નથી, કોઈ કહે છે કે ઝેરી પ્રાણી છે, પણ ઝેરી પ્રાણી નથી એવા ઘણા સંકેત મળે છે, કેમ કે લગભગ બધાના ઘરમાં હોય છે, પણ એને લઈને કોઈનું મૃત્યુ થયું હોય એવા કેસ લગભગ જોવામાં આવતા નથી, પણ છતાં ઝેર શબ્દથી કેટલો માણસ ડરે છે. એમાં પ્રત્યક્ષ ઝેર છે એમ જો જાણે તો જ બચી શકે, નહીંતર લૌકિક અભિનિવેશથી બચવું સહેલું નથી, કેમ કે અનેક એના વિષય છે, અનેક એના નિમિત્તો છે, કેટલા આત્મા લીધા એ વગેરે વગેરે અનેક પ્રકાર ઉત્પન્ન થાય છે. એ સુમતજી એક વાત લીધી છે કે આત્માર્થી જીવ નિંદા પ્રશંસા અર્થે કોઈ પ્રવૃત્તિ કરે નહીં, પણ યોગ્ય હોય તે જ કરે, ચાહે તો તે યોગ્ય કરતા નિંદા થાય તો ભલે થાવ, પ્રશંસા થાવ તો તેની અપેક્ષા નથી. પ્રશંસા થાવ તો તેની અપેક્ષા નથી, અને નિંદા થાવ તો ભલે થાવ, પણ યોગ્ય હોય તે જ કર્મ કર્તવ્ય છે એમ લઈએ. પણ નિંદા થશે અથવા પ્રશંસા થશે એવું લક્ષમાં રાખીને કોઈ પ્રવૃત્તિ કર્તવ્ય નથી, અને કરે તો એ લૌકિક અભિનિવેશમાં ચાલ્યો જાય, તો એ સ્વભાવની સમીપ જઈ શકે નહીં, એ મુશ્કેલી છે.
લૌકિક અભિનિવેશનો પરિણામ
સ્થૂળ સૂક્ષ્મ બંને છે, કેટલાક સ્થૂળ પરિણામો પણ છે. દોષ તીવ્ર થાય તો સ્થૂળતાને ભજે છે એ પરિણામ, અને મંદ દોષમાં એ પરિણામ સૂક્ષ્મ રહે છે. પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ છે તેમ જાણીને તેનું વમન કરવામાં ન આવે, છોડી દેવામાં આવે એમ નહીં, જોરથી છોડી દેવું જોઈએ. વમન કરવું છે, એકદમ ઉછાળીને બહાર નીકળી જાય છે વમન થયેલો ફળ. તેનું વમન કરવામાં ન આવે અથવા તેમાંથી અંતરવૃત્તિ છૂટી ન જાય, અંદરમાંથી એની વૃત્તિ છૂટી ન જાય, અભિપ્રાયથી એ વૃત્તિ છૂટી ન જાય, ત્યાં સુધી જ્ઞાનીની દ્રષ્ટિનું વાસ્તવિક મહાત્મા દર્શન થઈ શકે નહીં. એ વાત લીધી છે. આમાં શું નુકસાન છે કે ચાહે તેટલો ક્ષોભક્ષમ જોરદાર હોય, તગડો ક્ષોભક્ષમ હોય, પણ જ્ઞાનીની દ્રષ્ટિનું જે મહાત્મા છે એ સમજાવવામાં પ્રતિબંધક કારણ છે. આ એનું જ્ઞાન ઉઘાડવાળું હોવા છતાં આ પડખાને અને આ પાસાને સ્પર્શી શકતું નથી. આ એક એની વિશેષતા છે. ત્યાં સુધી જ્ઞાનીની દ્રષ્ટિનું વાસ્તવિક મહાત્મ લક્ષ્યગત થઈ શકે નહીં. પ્રાય ઉક્ત વિપર્યાસ વધવાથી મોટા ભાગે તો શું બને છે કે આવી વિપરીતતામાં રહેલા જીવને તે પ્રકારનો વિપર્યાસ વધી જવાને કારણે જ્યાં જ્યાં જે જે પ્રકારે પોતાનું માન અને સ્થાન માની રાખ્યું છે પોતે, એ પોતાની કલ્પના છે કે આ સમાજમાં કે લોકોની નજરમાં મારું આ સ્થાન છે અને આટલું મારું માન છે, એવું જે માની રાખ્યું છે ત્યાં ત્યાં તે સ્થાનમાં રહેલા લોકોની નજરમાં મોટાઈનું સ્તર જાળવી રાખવા, એટલે જે એને કલ્પી રાખ્યું છે અને માની રાખ્યું છે તે સ્તરને જાળવી રાખવા માટે, અથવા વધુ ઊંચા સ્તરની મોટાઈ મેળવવા તે પ્રયત્નવંત રહે છે, આ પરિસ્થિતિ સર્જાય છે. આત્મપ્રાપ્તિ માટે પ્રયત્નવંત અથવા ઉદ્યમવંત રહેવાને બદલે તે લોકોની નજરમાં સ્થાન જળવાઈ રહે અથવા ઘટે નહીં, અથવા એથી વધુ સ્થાન અને માન મળે, એ જાતનો એનો પ્રયત્ન જાણે અજાણે પણ ચાલુ થઈ જાય છે. મોટાભાગે આ સ્થિતિ થઈ જાય છે. જો એ દોષની ગંભીરતા, અને દોષ કેટલો ગંભીર દોષ છે, જેમ રોગ ગંભીર હોય છે, રોગની ગંભીરતા ન સમજે તો રોગ વધી જાય છે. પહેલાં ભલે સામાન્ય દેખાતો હોય તો એ હવે થોડી ઉધરસ આવે છે એમાં શું, પણ એમાંથી ક્યારે ટીબી લાગુ પડે છે એની એને ખબર પડતી નથી, એવી પરિસ્થિતિ જેમ થાય છે એમ અહીંયા પણ આ દોષની ગંભીરતા ન સમજે તો એ તીવ્ર દોષમાં ચાલ્યો જાય છે. તે અનંત દુઃખનો હેતુ છે. આ વિષયમાં શ્રીમદ રાજચંદ્રનું એક વચન ઉલ્લેખનીય છે. પત્રાંક નંબર 949 ઉદાહરણ કર્યો છે કે લોકસંગના જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે, લોકસંગના કહો લૌકિક દ્રષ્ટિ કહો, જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે એટલે જેની જિંદગીનું ધ્યેય છે, ધ્યેય બદલાતું નથી, પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત ત્યાં લક્ષનો લક્ષ ધ્યેયના સ્થાનમાં છે. લક્ષ શબ્દ છે એ, જેને પોતાની પૂર્ણ દશાનું ધ્યેય છે એ ધ્યેય ક્યારેય બદલાતું નથી. એટલે અપૂર્ણ દશામાંથી સુધી ક્યારેય સંતોષ માને નહીં, ચાહે મુનિપણ થાય તો, ચાહે ચાર જ્ઞાન પ્રગટ થાય તો. એ લોકસંગના જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે તે જિંદગી ગમે તેવી શ્રીમંતતા વાળી હોય, સત્તાવાળી હોય કે કુટુંબ પરિવાર આદિ યોગવાળી હોય તો પણ તે દુઃખનો જ હેતુ છે. એમાંથી એના ફળમાં ક્યાંય સુખ હોય કે સુખની એમાં ક્યાંય ગંધ હોય એ વાત રહેતી નથી. ગમે તેટલી શ્રીમંતતા હોય પણ લોકોની નજરમાં હું શ્રીમંત છું, ગમે તેટલી સત્તા હોય લોકોની નજરમાં મારો આ અધિકાર વાળું પદ છે, કે એને ગમે તેટલો કુટુંબ પરિવાર અથવા એના પડખિયા એના મિત્રો એની પાછળ એનો સમાજ એનું જૂથ એના ટેકેદારો આદિમાં બધું લઈ લેવું, એ ગમે તેટલું હોય તો પણ એ બધો યોગ દુઃખનું જ કારણ છે, એકાંતે દુઃખનું કારણ છે, એમાં ક્યાંય પણ કોઈ અપેક્ષા એ અપવાદ એ પણ એમાં સુખનું કારણ નથી, દુઃખનું જ કારણ છે. અને આત્મશાંતિ જે જિંદગીનો ધ્રુવ કાંટો છે એટલે ધ્રુવ ધ્યેય છે કે મને મારી પૂર્ણ શાંતિ જોઈએ. શાંતિ એ જ આત્માનું જીવનું જીવન છે અને અશાંતિ એ જ એને મોટામાં મોટું નુકસાન છે, જેને લાભ નુકસાન શાંતિ અશાંતિ સાથે સંબંધ ધરાવે છે. જેનો લાભ નુકસાન એ કોઈ પણ ભોગે પોતાની શાંતિને વેચતો નથી. ચાલો તમે અહીંયા તમે કેટલું કમાવો છો 12 મહિને? તો કે 50,000. ચાલો મુંબઈ 25-50 લાખ મળી જશે. પણ એક વાત છે કે થોડીક અશાંતિ ત્યાં રહે એવું ક્ષેત્ર છે, એ પ્રકારના ધંધા એ પ્રકારની પદ્ધતિ રહેવાની. પછી વેચવી કે નહીં શાંતિ, શાંતિ વેચવાનો પ્રશ્ન રહેતો નથી. પૈસાથી લાભ માન્યો હોય તો એ ત્યાં પૈસાના લાભ મારી, શાંતિનો લાભ માન્યો હોય શાંતિના લાભ મારી, ગણતરી શું છે એના ઉપર આધાર. આત્મશાંતિ જે જિંદગીનો ધ્રુવ કાંટો છે તે જિંદગી ગમે તો એકાકી હોય, એકલો હોય, કોઈ ન હોય, એની પડખે કોઈ ન હોય, ટેકેદાર ન હોય, પરિવાર ન હોય, મિત્રો ન હોય, કાંઈ ન હોય, એકાકી જીવન હોય, એકલો એકલો રહેતો હોય, એકાંતમાં નિર્ધન હોય, સાથે સાથે પૈસા ન હોય, નિર્વસ્ત્ર હોય એટલો નિર્ધન હોય, તો પણ તે પરમ સમાધિનું સ્થાન છે, પરમ શાંતિ અંદરથી પ્રગટે છે એ સ્થાનમાં. કેમ કે એની જિંદગીનું ધ્યેય આત્મશાંતિ છે, એકાંતમાં અને કોઈ પણ બહારની હાલતમાં એને અંદરથી શાંતિ મળે છે. એ શાંતિ પાસે જગતના કોઈ પણ શ્રીમંતાયના સત્તાયના કે કોઈ પણ પ્રકારના સમૂહના યોગમાં ક્યાંય એને સુખ શાંતિ દેખાતી નથી. દેખો છે યોગાની વિના જીવન કરી. કલકત્તાની 70 લાખની વસ્તીમાં હું એક જ સુખી છું. ઠીક, હજી તો રહેવા માટે ફ્લેટ કે આવવા જવાના વાહનની કોઈ વ્યવસ્થા નથી. જ્યારે લખ્યું છે ત્યારે તો એ પરિસ્થિતિમાં લખ્યું છે કે હજી રહેવા માટે કલકત્તામાં રૂમ લેવાની પણ વ્યવસ્થા નહોતી થઈ, અને ધર્મશાળામાં કે સેનિટોરિયમમાં કેટલાક દિવસ રહીને બદલતા વ્યવસાય કરતા હતા. સેનિટોરિયમમાંથી ટાઈમ થાય તો બદલવું પડે, દરેકના નિયમ છે, કોઈ પરમનન્ટ ત્યાં ભાડે મળતું નથી. ધર્મશાળામાં પરમનન્ટ રહેવા ના દે, સેનિટોરિયમમાં પણ ટાઈમ રહેવા ના દે, કોઈ જગ્યાએ 15 દિવસ તો કોઈ જગ્યાએ 1-1.5 મહિનો, 2 મહિના ખતમ. બાબુજી આપકા ટાઈમ હો ગયા, શું કે કર્મચારી હોય મહેતાજી હોય, બાબુજી આપકા ટાઈમ હો ગયા, ચલો દૂસરા પોટલા લઈને બીજે. ઠીક, કે કલકત્તામાં તો કે હું સર્વથી સુખી છું. ઠીક, ઘર બેસે એવી વાત નથી, પણ એ અંદરની શાંતિનો વિષય છે, એ બાહ્ય દ્રષ્ટિથી સમજાય એવો વિષય નથી. તો પણ એ પરમ સમાધિનું સ્થાન છે, સમાધાન ત્યાં વર્તે છે. આ પેલાને ક્યાંય સમાધાન થતું નથી. આમ જો લઈએ તો પૂર્વ પક્ષમાં પ્રતિપક્ષમાં કે શ્રીમંતાય હોય, સત્તા હોય, ટેકેદારો હોય, બધું હોય, કુટુંબ પરિવાર મિત્રો હોય, પણ ક્યાંય સમાધાન અંદરમાંથી આવે નહીં. અસમાધાન અને મૂંઝવણથી દુઃખી થતો હોય, કોઈ રીતે એને ક્યાંય આકુલતા મૂકવાનું કોઈ વાસ્તવિક પરિસ્થિતિ ન હોય એમની માયુસ પૂરું કરીને દુર્ગતિમાં ચાલ્યો જાય છે કે જ્યાં પ્રત્યક્ષપણે દુઃખી છે એમ બીજા પણ એને જોઈ શકે છે. અહીંયા પ્રત્યક્ષપણે કોઈ સુખી જોવે છે પણ જ્ઞાનીઓ એને દુઃખી જોવે છે, જગતના જીવો એને સુખી જોવે છે, જ્ઞાનીઓ એને દુઃખી જોવે છે. પછી તો એ તરત જ પ્રત્યક્ષપણે દુઃખની હાલતમાં ચાલ્યો જાય છે. જ્યારે આત્મશાંતિ વાળાને અંદરથી પહેલેથી શાંતિ છે ને ઉતરો ઉતરે એની શાંતિ વધતી જાય છે, એને શાંતિ સાથે સંબંધ છે, એને બિલકુલ સ્વર્ગ કે નર્કની સામે કે કોઈ સંયોગ સાથે એની ગતિ સાથે પણ એને કાંઈ સંબંધ છે,
તો